मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणम जैनम जयतु शासनम नवा समय शाराय स्वानुभूतिया चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरछिदे एगो में शाश्वतोपाज्ञान दर्शन लखनो शेषा में बाहिरा भावा सवे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझती बाह्य छे हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय खरे कैन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे जे जाण तो अरहंत ने गुण द्रव्य ने परिजयपणे ते जीव जाने आत्मन तस्मो पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ये रीत शुद्ध कथाए ने जिज्ञाथ ते तो तेज छे जम नेत्र तेम ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मोदय निर्जरा बंद तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूं सुत केवड़ी कथिता समय प्रावृत हो तु साप निज ने मोक्ष पंथे ध्यानुभव तेहने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नम सिद्धेभ्य नम सिद्धेभ्य नम सिद्धेभ्य अपनी चर्चा पूज्य गुरुदेव श्री ना ज्ञान गोष्ठी नामना पुस्तक ऊपर चाली रही छे तेमा आपणे सात छ बोल सुधी तो काल से जोयुं तुं छठो बोल थोड़ो चालेलो थोड़ो बाकी हतो हमणां पूज्य बेनश्रीनी चर्चा चालती थी एमां पण जे चर्चा चाली एमां कोई प्रश्न करतुं तुं कि भाई ज्ञायक छे जे छठी गाथा में ज्ञायक नाम पाड्यू छठी गाथा एटले छठी ना लेख छठी गाथा में जे ज्ञायक नाम पाड्यू पांच गाथा सुधी हो तो एवो कोई शब्द ना आव्यो छठी गाथा में ज्ञायक नाम पाड्यू तो ई ज्ञायक नी व्याख्या में भी आवे कि भाई ज्ञेय ने जाने माटे तेनु नाम ज्ञायक पड़े छे तो पूज्य बेनश्री ने प्रश्न करतु तू कोई કે ભાઈ જ્ઞેયને જાણે માટે એનું નામ જ્ઞાયક છે ને તો પૂજ્ય બેનશ્રીનો ઉત્તર હતો કે જ્ઞેયને જાણે છે એવી અપેક્ષા અહીંયા નથી લેવાની પણ પોતાના અસ્તિત્વથી જ પોતે જ્ઞાયક છે એ કોઈની અપેક્ષાથી જ્ઞાયક છે કે આને જાણે માટે આનું નામ જ્ઞાયક પડે છે એવું જ્ઞાયકનું કોઈ સાપેક્ષતા નથી હોતી જ્ઞાયકને એનું પોતાનું અસ્તિત્વ જ જ્ઞાનમય છે પોતે પોતાથી અસ્તિત્વ જ્ઞાનમય રાખીને વિદ્યમાન છે એટલે એનું નામ જ્ઞાયક છે એમ એને અંદરથી મહિમા આવવો જોઈએ જ્ઞાયકનો એમ હમણાં કહેતા હતા કે કોઈ પણ અપેક્ષા આવી જાય જ્ઞાયકને કે ભાઈ પરને જાણે છે માટે જ્ઞાયક છે તો એ કે એ બધી અપેક્ષાનું કાંઈ આમાં કામ નથી એને જ્ઞાયકનું અસ્તિત્વ તો પોતાનું પોતાથી છે એ પરની સાપેક્ષતા હો પરની સાપેક્ષતા ન હો જ્ઞાયક તો જ્ઞાયક છે એમ એનો અંદરથી એને અસ્તિત્વનો મહિમા આવવો જોઈએ અસ્તિત્વનો મહિમા આવે તો અસ્તિત્વનું ગ્રહણ થાય જ્યાં સુધી અસ્તિત્વનો મહિમા ન આવે પોતાનું અસ્તિત્વ આવું છે એવો મહિમા ન આવે કે મારું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભાવ છે એવો મહિમા ન આવે ત્યાં સુધી અસ્તિત્વનું ગ્રહણ ન થઈ શકે પરને જાણે છે માટે જ્ઞાયક છે જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક છે તો એને ખરેખર જ્ઞાયકની મહિમા જ્ઞેયથી આંકી છે એને કે આને જાણે છે ને એટલે જ્ઞાયક છે આને જાણે છે ને એટલે જ્ઞાયક છે આને જાણે છે ને એટલે જ્ઞાયક છે તો કે આને જાણે છે એટલે જ્ઞાયક નથી જાણનાર પોતે છે એટલે જ્ઞાયક છે એનું અસ્તિત્વ જાણનાર છે પોતાના સ્વભાવથી જ જાણનાર છે પોતાનું સત્વ જ જાણનાર છે એમ જાણનારનો એના અસ્તિત્વથી એને મહિમા આવવો જોઈએ તો ખરેખર જ્ઞાયક એને ખ્યાલમાં આવે છે નહીતર શું થાય કે ભાઈ આને જાણે એટલે જ્ઞાયક આને જાણે એટલે જ્ઞાયક આને જાણે એટલે જ્ઞાયક તો એનો ઉપયોગ તો બહાર જ જાય એવો જ્ઞાયક નથી જ્ઞાયકનું અસ્તિત્વ જાણનાર માત્ર છે એ જાણનાર 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 એવું એક અસ્તિત્વ છે એનું એ અસ્તિત્વ જાણનારનું ખ્યાલમાં આવે એનો મહિમા આવે તો એનું અસ્તિત્વનું ગ્રહણ થાય એમ હમણાં ચર્ચા કરતા હતા પછી બીજો પ્રશ્ન કોઈએ પૂછ્યો કે ભાઈ મોક્ષમાં તો છ મહિનામાં 608 જીવ જ જાય છે, 6 મહિના ને 800 મહિમા. એટલે પ્રશ્ન પૂછનાર એમ કહેતા હતા કે હવે અનંત જીવો છે એમાંથી 608 જ જાય છે, એટલે એવી વાત કરતા હતા કે આપણો વારો તો ક્યારે આવશે એમ. શું કે ભાઈ 6 મહિના ને 8 સમયમાં 608 જ જાય છે, કેટલા જીવો છે અને 608 જ જાય છે કે? તો કે એ તો આંકડો ફિક્સ છે, 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી નીકળે અને 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષમાં જાય. પૂજ્ય ગુરુદેવશ્રીને એક વખત પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જાય તો એ ક્રમ કેવી રીતે છે? ગુરુદેવને પૂછ્યું. હે, ખબર હોય ઘણાને તો ગુરુદેવની વાત એટલી બધી આમ સચોટ હોય કે એ એવી ન્યાયથી સિદ્ધ કરે. એને એ કે જો ભાઈ એવું છે કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જાય એટલે આટલા સમય આટલા જાય, આટલા સમય આટલા જાય, આટલા સમય આટલા જાય, એવો કાંઈ એમાં કાંઈ ગણિત નથી. એમાં કોઈ વાર એવું બને 6 મહિના સુધી કોઈ જાય જ નહીં. શું થાય? 6 મહિના સુધી કોઈ મોક્ષમાં ન જાય, 8 સમયમાં 608 વયા જાય. 8 સમયમાં 608 વયા જાય, 6 મહિના સુધી કોઈ ન જાય. એટલે આમાં કોઈ ગોઠવણી, કોઈ ક્રમ એવું બિલકુલ કાંઈ હોતું નથી, કોઈ ગોઠવણી કરવાની નથી હોતી. આ બધી પ્રક્રિયાઓ સહજ હોય છે, આ બધી પ્રક્રિયાઓ સ્વકાળે થતી હોય છે, આ બધી પ્રક્રિયાઓ સ્વાભાવિક હોય છે, એને કોઈ બનાવનાર નથી કે ભાઈ 608 આટલા સમયમાં આટલા જાય, આટલા સમયમાં આટલા જાય, આટલા સમયમાં આટલા જાય. નિયમ એવો કે ભાઈ જ્યાંથી તીર્થંકરની હાજરી હોય ચોથો કાળો ત્યાંથી મોક્ષ થાય. તો મહાવીદેમાં તો કાયમ ચાલુ છે મોક્ષે જવાનું, નિરંતર મોક્ષ ત્યાં ખુલ્લો જ છે. પંચમ કાળમાં તો તીર્થંકરની હાજરી નથી, પણ કોઈ નિરાશ થવાની જરૂર નથી. આમાં નિરાશાનું કાંઈ કામ જ નથી, રિઝર્વેશન ચાલુ છે. તમે રિઝર્વેશન કરાવી લ્યો, રિઝર્વેશન કરાવો એટલે મોક્ષ નક્કી છે. બેનથી હમણાં એ જ કહેતા હતા કે પણ મોક્ષ ન થાય પણ સમ્યક દર્શન તો થાય ને, તો એની વાત કરો ને, મોક્ષની હું કામ વાત કરો છો? એમ કહેતા હતા હમણાં કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વાત કરો ને, મોક્ષ તો એનાથી દૂર છે. તમે સમ્યક દર્શન પહેલું પગથિયું ચડો ને, પહેલામાં પહેલી ધર્મની શરૂઆત કરો ને. 608 ને 6 મહિના ને 8 સમયમાં જાય છે એ તો જાય જ છે, એ તો એનો ક્રમ છે. પણ તમે પુરુષાર્થ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લ્યો ને, એ તો કોઈ પણ સમયે કોઈ પણ કાળમાં કોઈ પણ જીવને થઈ શકે છે. નારકીનો જીવ સમ્યક પામી શકે છે, નરકમાં જાય ત્યારે મિથ્યા દર્શન લઈને જાય, નારકી થાય અંદર જાય સમ્યક દર્શન પામે, બહાર નીકળે પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, ત્યાં પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. તિર્યંચ અસંખ્ય તિર્યંચો છે મોક્ષ માર્ગમાં, મનુષ્યો મોક્ષ માર્ગ મનુષ્ય ગતિમાં થાય છે, કોઈ પણ ગતિમાં મોક્ષ માર્ગ ચાલુ છે. મોક્ષ માર્ગ માટે બિલકુલ રાહ જોવી પડતી નથી, માત્ર એનું જ્ઞાનપૂર્વકનું શ્રદ્ધાન થાય એટલે ખરેખર મોક્ષ માર્ગ ખુલી જાય છે. અને મોક્ષ માર્ગ જેને ખુલે એનો મોક્ષ નિશ્ચિત છે. મોક્ષ માર્ગ થયા પછી મોક્ષ થવા માટે અસંખ્ય સમય જ લાગે છે, ઝાઝો ટાઈમ નથી લાગતો, અનંત સમય નથી લાગતા. ભલે અનાદિનો જીવ હોય, અનંત 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 કાળ વયો ગયો, પાયમો ન હોય, પણ જ્યાં અહીંયા પાયમો તો બસ અલ્પકાળમાં મોક્ષ નિશ્ચિત છે. શ્રીમદજીએ વધારે વધારે 15 ભવ કીધા, આપણે હમણાં લીધું હતું ભવ્યામૃતમાં 8 ભવ કીધા વધારે વધારે. અને કોઈ એવો જીવ હોય તો ત્રીજા ભાવે મોક્ષે વયો જાય. રિઝર્વેશન જે કરાવે છે એના માટે બધું સરળ છે, પણ રિઝર્વેશન સુધી પહોંચે નહીં તો આ બધું ચાલે જ પરિભ્રમણ. એટલે એવી વાત કરતા હતા હમણાં કે 608 6 મહિના ને 8 સમયમાં જાય છે, પણ એ તો બધું છે, પણ તું 608માં જવા માટેનું કાંઈક બુકિંગ તો કરાવી લે. આત્માને યાદ કર, આત્માની પરિણતિ પ્રગટ કર, આત્માનો સ્વભાવને ઓળખ, આત્મા કેવો જાગૃતતામય છે એમ જાણવાનો પુરુષાર્થ કર. એવું કર તો મોક્ષ તો તારા હાથમાં છે, તને મોક્ષની ચિંતા નહીં રહે. પછી જો તને મોક્ષની ચિંતા ક્યારે રહેશે કે તને ખરેખર આત્માનો મહિમા નહીં આવે, તને આત્માની સમજણ નહીં થાય તો તને એમ થશે મોક્ષ ક્યારે થશે, મોક્ષ ક્યારે થશે. જેને આત્માની સમજણ થવા માંડે છે ને એને સમ્યક દર્શન ન હોય ને તો પણ એને મોક્ષની ચિંતા નથી થતી, કારણ કે એને ખબર છે મારો આત્મા આવો જ છે, અને એને એ પણ ખબર છે કે મારા આત્મામાં ભવ જ નથી, એટલે મોક્ષ સ્વરૂપ જ છું હું, મોક્ષ સ્વરૂપ જ છું. શ્રીમદજી કહે છે કે દિગંબર આચાર્યોએ એમ કીધું છે કે આત્માનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે, મોક્ષ તો પર્યાય છે, આત્મા તો મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ આત્મા છે, એનો જેને મહિમા આવે, એની જેને લગ્ની લાગે, એને જેનો ભરોસો આવવા માંડે વિકલ્પાત્મક દશામાં પણ કે મારો આત્મા તો આવો જ છે, મારા આત્મા ત્રિકાળ છે, મારા આત્મામાં કાંઈ બનાવ બનતો નથી, જે બનાવ બને છે એ આત્મા નથી, અને જે આત્મા છે ત્યાં કોઈ બનાવ બનતો નથી, એવું ને એવું ટંકોત્કીર્ણ તત્વ અનાદિ અનંતિય છે એવો અંદરથી એને ભાવ ભાષણમાં આવી જાય તો ભલે એને હજી સમ્યક દર્શનની પર્યાયનો એનો સ્વકાળ હોય છે, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થવાનો સ્વકાળ હોય છે. કોઈ જીવ ગમે તેટલી ઉતાવળ કરે, નિર્ણયની ભૂમિકા પણ આવી ગઈ હોય ને તો પણ સમ્યક દર્શન ઘણા કાળ સુધી ન થાય, ઘણા કાળ સુધી ન થાય, એની પર્યાયનો સ્વકાળ આવે ત્યારે થાય, ત્યારે જ એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય, ત્યારે જ એની પર્યાયમાં ષટકારકથી ઉત્પન્ન થાય. એ બધી સ્વતંત્ર વ્યવસ્થા છે, પણ મહિમા તો પોતે કરી શકે છે, સમજણ તો પોતે કરી શકે છે, સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્ર થાય છે, એમ એને આત્માનો મહિમા અંદરથી આવવા માંડે તો સમ્યક દર્શન તો એકદમ સરળ છે એકદમ. અને એ તો જેને આત્માનો મહિમા આવે એને સમ્યક દર્શન ન થાય એવું બની જ ન શકે, થાય થાય ને થાય જ, એવા જ્ઞાનીઓના કોલ કરાર છે. ને તારી એમ કે મારી પાસે લઈ જાજે, જો તને ન થાય ને તો આત્માનું સ્મરણ કરતો ને તને સમ્યક દર્શન ન થાય, મારી પાસે આવજે હું તને આપીશ સમ્યક દર્શન. જ્ઞાની આપતા બાપતા કાંઈ નથી, પણ એને ખબર છે કે આ હમણાં સમ્યક દર્શન પામવાનો જ છે, આત્માનો મહિમા આવ્યો એટલે એવી બધી ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રીની ચાલતી હતી. ઘણી ચર્ચાઓ બહુ સુંદર ચાલતી હોય છે, પ્રત્યક્ષ સાંભળીને, એટલે કોઈ પણ જ્ઞાનીની વાણી હોય, ભલે જ્ઞાની પ્રત્યક્ષ ન હોય વિદ્યમાન, પણ છતાં એની વાણી હોય ને એ વાણીમાં એવો ભાવ પ્રગટ થતો હોય ને કે આમ ક્લિક થઈ જાય એને, તરત એવું ક્લિક થઈ જાય કે ઓ આ તો આમ જ છે, આમ જ છે, આપણે ભ્રમણામાં હતા, ભ્રમણા નીકળી જાય ફાટ કરતી. આ માર્ગ એવો છે કે કોઈ જ્ઞાનીનો એક શબ્દ એ જો ચોટી જાય ને તો આખું છે ને એનો માર્ગ પરિવર્તન આવી જાય જીવનું, એકદમ ટર્નિંગ પોઈન્ટમાં આત્મ તરફ ટર્ન થઈ જાય એનું જ્ઞાન. એક જ્ઞાનીનો શબ્દ પણ કાને પડી જાય તો આખો ઉપયોગ પલટી જાય ફાટ કરતો. એને પોતાને ખબર ન હોય કે હમણાં ક્લિક થવાનું છે ને પલટવાનું છે, પણ એ નિરંતર પુરુષાર્થી હોય, નિરંતર પ્રયોગ કરતો હોય, નિરંતર વિચારધારા જેની ચાલતી હોય, આત્મવલણ જેનું નિરંતર ચાલ્યા જ કરતું હોય, વિચારધારા જેની નિરંતર ચાલતી હોય, એને કોઈ એવો જ્ઞાનીની વાણી આવી જાય ને તો ફાટ કરતી છે ને એની દશા ફરી જાય, એની દિશાની દશા ફટ કરતી ચેન્જ થઈ જાય. એટલે આ એવી બધી વાત છે, જ્ઞાનીઓની વાણીમાં કોઈ ચમત્કાર હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી આપણે સાંભળી તો આપણે બે કલાક ચાર કલાક સાંભળીને તો બિલકુલ એમાં છે ને એમ ન થાય કે આપણે બંધ કરીએ એમ. તો કોઈ વિદ્વાન બેઠા હોય ને, ગમે હું વિદ્વાન છું ને, ગમે તે વિદ્વાન બેઠા હોય, કલાક તો હદ થઈ જાય, પછી એમ થવા માંડે કે હવે આ બંધ કરે સારું. હે, ગુરુદેવની વાણીમાં ક્યારેય ન થાય એવું, હે, ચમત્કારિક વાણી છે, એનો મહિમા એવો છે, એની પોતાની આત્માને સ્પર્શ કરી અને એના નિમિત્તે નૈમિતિકપણે ભાષા વર્ગણાનું પરિણમન થાય છે. એટલે એ ભગવાન આત્મા બોલે અને બીજો કોઈ ભગવાન આત્મા બોલે તો એમાં પણ મોટો ફરક, મોટો ફરક. તમને આમ ભગવાન આત્મા બોલે ને તો આમ તાદરૂસ થવા માંડે, ગુરુદેવ બોલે ને ત્યાં. એટલે આ એવી વાત છે, જ્ઞાનીઓની વાણીમાં કોઈ ચમત્કાર હોય છે. જો આપણે આ છ નંબરનો બોલ ચાલતો હતો, આ અલિંગ ગ્રહણના 20મા બોલનો બોલ હતો, આપણે એની ચર્ચા તો થઈ ગઈ ઘણી, ક્યાંક ક્યાંક સુતપર્યાયને આત્મા કહેલ છે તેનો આશય શું, કે અલિંગ્રહણના 20મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી સુતપર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી, તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ, જો અહીંયા જે આ આનંદના વેદનની જે ચર્ચા આવે છે ને આમાં આપણે કાલ વાત થઈ હતી સવારે લેશું પણ અહીં રહી જાય સવારે. આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન નથી હોતું. પરિણતિ અને ઉપયોગ છે ને બે જુદી જુદી વસ્તુ છે. એક જ ઉપયોગના બે ભાગ છે, એક જ ઉપયોગ છે જ્ઞાનનો, એના બે ભાગ થઈ જાય છે. બે ભાગ કયો કે બે ભાવ કયો? તો ઉપયોગનો એક ભાગ, જ્ઞાનના ઉપયોગનો એક ભાગ છે એ પરિણતિ રૂપે ચાલતો હોય, અને જ્ઞાનના ઉપયોગનો એક ભાગ છે એ જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં બહાર ગયો હોય. તો એક વિકલ્પાત્મક ઉપયોગ કહેવાય, એક પરિણતિરૂપ ઉપયોગ કહેવાય. અને પરિણતિ જે છે એ તો અનંત ગુણની અનંત શુદ્ધ પર્યાયો, નિર્મળ પર્યાયોનું એકરૂપપણું, એને પરિણતિ કહેવામાં આવે. તો એ પરિણતિ તો અંદર નિરંતર ચાલતી હોય, પરિણતિમાં ક્યારેય જ્ઞાનીને વિક્ષેપ ન આવે. ઉપયોગ કોઈ વાર શુદ્ધ ઉપયોગ આવે, કોઈ વાર ઉપયોગ બહાર ચાલ્યો જાય. નિર્વિકલ્પ દશામાં શુદ્ધ ઉપયોગ હોય, વિકલ્પાત્મક દશામાં ઉપયોગ બહાર જાય. પણ ઉપયોગનો એક અંશ, એક ભાગ, એક ભાવ જેને કહેવાય એ પરિણતિ અંદર નિરંતર ચાલતી હોય, પ્રતિતિ 100% ચાલતી હોય, જ્ઞાન આંશિક ચાલતું હોય, ચારિત્ર આંશિક ચાલતું હોય, અનંત ગુણની અનંત પર્યાયો આંશિક સુત્તા રૂપે પરિણમીને અંદર પરિણતિ રૂપે કામ કરતી હોય. તો અહીંયા કહે કે પરિણતિમાં, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, આનંદનું વેદન પરિણતિમાં છે, એટલે જે અતિન્દ્રિય આનંદનું વેદન સદુપયોગમાં આવે છે, સદુપયોગમાં નિર્વિકલ્પ દશામાં જે અતિન્દ્રિય આનંદનું વેદન આવે છે, એવું અતિન્દ્રિય આનંદનું વેદન ખરેખર પરિણતિમાં નથી હોતું. કારણ કે એટલી ખલેલ પડી છે ઉપયોગ બહાર ગયો, એટલે ઉપયોગ બહાર ગયો જ્ઞાની વિકલ્પમાં આવ્યા, એટલે જ્ઞાનીને પરિણતિ ચાલુ હોવા છતાં એ જે સદુપયોગનો જે અતિન્દ્રિય આનંદ છે, સદુપયોગમાં જે આનંદની રમઝટ બોલતી હોય છે, એવી પરિણતિમાં એવી રીતે આનંદ નથી હોતો. પરિણતિમાં ખરેખર શું હોય છે કે વાતો અતિન્દ્રિય આનંદનો ઉભરો આવે છે સદુપયોગમાં, અને પરિણતિમાં વેદાન આનંદ વેદાય છે એનો અર્થ એમ છે કે પરિણતિમાં સુખ વેદાય છે, એને ખબર હોય છે કે હું સુખમય છું. પરિણતિ એટલે પ્રતિતિરૂપ પરિણતિમાં જ્ઞાની ક્યારે ખરેખર પોતાને ભૂલતો નથી, એનું નામ પરિણતિ છે. જેમ આપણે આપણું નામ 24 કલાકમાં ક્યારેય ભૂલતા નથી, એમ જ્ઞાની ક્યારેય પોતાના આત્માને કદી ભૂલતો નથી, એને પરિણતિ કહેવામાં આવે છે. તો એવી પરિણતિમાં એને નિરંતર સુખ વેદાતું હોય છે. સુખ વેદાતું હોય છે એને આનંદથી પણ ઘણીવાર વર્ણન કરવામાં આવે, પણ આનંદથી વર્ણન કરવામાં આવે ત્યારે પણ જ્યારે ઓલો સદુપયોગનો અતિન્દ્રિય આનંદ છે એવો આનંદ પરિણતિમાં નથી હોતો, કારણ કે ત્યાં કોઈ પ્રકારની ખલેલ છે. આખો ઉપયોગ નિશેષપણે લીન થઈને આત્મા સાથે નથી પરિણમ્યો. ઉપયોગનો એક અંશ પરિણતિમાં કામ કરતો હોય છે, એ સમયે એક અંશ ઉપયોગનો જ્ઞાનીનો બહાર ચાલતો હોય છે, એટલે જ એની સાધક દશા છે. સાધક દશામાં બાધકપણું પણ હોય છે, અને સિદ્ધ દશામાં કોઈ બાધકપણું નથી હોતું. સાધ્ય દશામાં કોઈ બાધકપણું નથી હોતું. ધ્રુવ ચૈતન્ય પરમાત્મામાં કોઈ બાધકપણું નથી હોતું. મિથ્યા દ્રષ્ટિનો બધું બહાર છે, કેવડીનું બધું અંદર છે. સાધકના બે ભાગ છે, સાધકપણું પણ છે અને બાધકપણું પણ છે. એટલે જ સાધક ઓળખવા મુશ્કેલ છે. સાધકની ચારિત્રની દશા બહાર દેખાય છે, શ્રદ્ધાની પરિણતિ અંદર કામ કરતી હોય છે. એ શ્રદ્ધાની પરિણતિ અંદર કામ કરતી હોય એ પોતાને ખબર હોય છે, બહારથી જોનારાને એનું ચારિત્ર દેખાય છે. એનું ચારિત્ર દેખાય છે એટલે એના દોષ દેખાય છે. એના દોષ દેખાય છે એટલે સાધકને ઓળખવો બહુ મુશ્કેલ છે. કેવડીને તો પરિપૂર્ણ આનંદ છે, મિથ્યા દ્રષ્ટિનો તો ઉપયોગ બધો બહાર છે, એટલે એમાં તો કાંઈ પ્રશ્ન આવતો નથી. પણ સાધકને બાધક તત્વ હોવાને કારણે સાધકને ઓળખવા બહુ મુશ્કેલ પડે છે. જેમ કે સોગાનીજી છે, શ્રીમદજી છે, હવે એ બધા તો જ્ઞાની હતા, ગુરુદેવ છે, બેનશ્રી છે. હવે ગુરુદેવની ઓળખાણ તો આમ જુઓ તો કોઈ પણ સોનગઢ જાય તો એને ખબર પડી જાય. કારણ કે શું છે, ગુરુદેવની વાણીમાં ચારેય અનુયોગ નીતરતા હોય, પ્લસ ગુરુદેવની ચર્યામાં તમને ચારેય અનુયોગ દેખાય. હે, જાણે ગુરુદેવને જોવો આમ તો તમને આમ પ્રથમાનુયોગના પુરુષ દેખાય. દ્રવ્યાનુયોગનું સ્પષ્ટીકરણ કરે તો એમ લાગે કે આ તો દ્રવ્યમાં ડૂબેલા જ છે. એ દ્રવ્યમાં ડૂબેલા હોય એટલે કર્મની નિર્જરા થતી હોય તો કર્ણાનુયોગ પણ દેખાય. ચરણાનુયોગમાં સ્થિરતા પણ એની હોય અને બહારનું આચરણ પણ એનું જોવો તો તમને એમ ખ્યાલ આવે કે એનું ટાઈમ ટેબલ એટલું ફિક્સ હોય કે એ ટાઈમ ટેબલના આધારે ઘડિયાળ ચાલે. ઘડિયાળના આધારે એનું ટાઈમ ટેબલ ન ચાલે, એના ટાઈમ ટેબલના આધારે ઘડિયાળ ચાલતી હોય. એટલે ગુરુદેવને જોવો તો તમને ખબર પડી જાય કે આ તો જ્ઞાની પુરુષ છે. એમ શ્રીમદજીને તમે વૈરાગ્યથી જોવો, દેહાધ્યાસ છૂટેલો એનો જોવો તો તમને ખબર પડી જાય આ જ્ઞાની પુરુષ છે. હવે સોગાનીજીને તમે જોવો તો તમને ઓળખવું મુશ્કેલ પડે, ઓળખવું મુશ્કેલ પડે. બાહ્ય પ્રવૃત્તિ ઘણી, અંતરનો વ્યવહાર વ્યાપાર એનો પોતાનો ચાલતો હોય એને ખબર હોય, બહારથી જોનારાને બધી ખબર ન પડે. હવે એ સોગાનીજીની વાત આપણે સાંભળીએ તો આપણને આશ્ચર્ય થવા માંડે, એટલું બધું આશ્ચર્ય થાય, એટલું બધું આશ્ચર્ય થાય કે આની પરિણતિ કેવી હશે, આનું કેવું કામ ચાલતું હશે અંદરમાં. આપણને એમ થાય કે આવા પુરુષો પણ પંચમ કાળમાં હોય. હવે એના કેટલાય દ્રષ્ટાંતો તો એવા છે કે આપણે સાંભળીને આપણને આશ્ચર્ય થવા માંડે. હવે એ ઓલા અગાસી ઉપર જઈને બેસતા હતા ત્યાં સોનગઢમાં, તો અગાસી ઉપર જઈને બેસે ને તો એ 9 વાગે જઈને બેસી જાય અગાસી ઉપર, સમજ્યા. પછી ઓલા ગુલાબબેનને એ લોકો વાત કરતા હોય, એ કે એ 9 વાગે જઈને બેઠા હોય ને, પછી એ કે 11 વાગે તમે આમ જરાક દાગરો ચડીને આમ ઉપર જોવા જાઓ ને, જેમ બેઠા હોય ને એમ જ બેઠા હોય, બિલકુલ સ્થિતિમાં એનું હલન ચલન તો થયું જ ન હોય, પણ એવી સ્થિરતા શરીરની પણ એવી સ્થિરતા કે આ પહેરણ ન હિલું હોય, એટલી તો શરીરની સ્થિરતા. તો આત્મસ્થિરતા કેવી હોય એ જીવની? એકલો બસ પરમાત્મ સ્વરૂપ, એકલો જ્ઞાયક ભાવ, એકલી ચૈતન્ય સત્તા, એકલું ધ્રુવ, એના સિવાય બીજી કોઈ વાત નહીં. કોઈ પર્યાયથી પ્રશ્ન પૂછે તો દ્રવ્યથી જ જવાબ આપે. ઓલા કોઈ બાજુમાં બેઠા હોય કે વો તો પર્યાય સે પ્રશ્ન પૂછતા હૈ, તો કે વો માલુમ હૈ મુજે વો પર્યાય સે પૂછતા હૈ, મગર ઉસમે પર્યાય નહીં હૈ ઓર મેરે મેં ભી પર્યાય નહીં હૈ, મેં તો દ્રવ્ય હું. એનો જવાબ હંમેશા દ્રવ્યથી આવતો હોય. બિલકુલ એટલી બધી ઉપેક્ષા હોય પર્યાયની કે કોકને દ્વેષ લાગવા માંડે એમાં, પણ દ્વેષ બિલકુલ ન હોય જ્ઞાનીને. એ બધું જાણતા હોય પર્યાયનું પરિણમન પણ નિયમથી એને નિરંતર ઉપેક્ષા વર્તતી હોય પર્યાયની. એમ શ્રવણ બેલગોળા જાય તો રાત્રે ઉપર ચડે, રાત્રે ઉપર ચડે એટલે ત્યાં કોઈ ન હોય, એટલે બાહુબલી ભગવાન પાસે જઈને એના ચરણ પાસે જઈને આખી રાત બેસી જાય, કારણ કે અહીંયા કોઈ ન હોય એના સિવાય એકલા. સવાર પડે એટલે એ નીચે ઉતરે ને લોકો ઉપર ચડતા હોય, નીચે આવે એટલે સમિતિમાં કોઈ ન હોય, એટલી બધી એકાંત પ્રિયતા, એટલા બધા અસંગી. મુમુક્ષુઓનો સંગ પણ ન ગમે જેને, ચર્ચા કરવી તો ઉપાધિ લાગે એને, એટલી બધી અંદરની પરિણતિ કામ કરતી હોય. એ આ પરિણતિ, એ પરિણતિની ઉર્ધ્વતા એટલી કામ કરતી હોય, એટલી તાલાવેલી હોય કે સદુપયોગ કેમ નથી આવતો? હમણાં આવવો જોઈએ સદુપયોગ, હમણાં આવવો જોઈએ સદુપયોગ, હમણાં આવવો જોઈએ સદુપયોગ, એમ એને એકદમ એવી તાલાવાલી ચાલતી હોય. પરિણતિમાં જ્ઞાનીને રસ ન હોય, કારણ કે ઉપયોગ બહાર છે, એને સદુપયોગમાં રસ હોય. કે નિર્વિકલ્પ દશા, અતિન્દ્રિય આનંદનો ઉભરો કેમ આવે? સુખનું વેદન તો હોય પણ બિલકુલ એને કિંમત ન હોય જ્ઞાનીને પરિણતિની, એટલી બધી સ્થિરતા એની જામેલી હોય જ્ઞાનીની. એટલે સોગાનીજીના તો એક એક દ્રષ્ટાંત સાંભળી તો આપણને આશ્ચર્ય થવા માંડે. એકવાર કોઈ ચર્ચા ચાલતી હતી અને કોઈએ પ્રશ્ન પૂછ્યો સોગાનીજીને કે ત્યાં તો ભક્તિ ચાલે છે, પૂજ્ય ગુરુદેવ શ્રી તો 3 થી 4 પ્રવચન ચાલે અને પછી બેન શ્રી ભક્તિ કરાવે, અને ત્યાં સ્વાધ્યાય મંદિરમાં આપણે જિનેન્દ્ર મંદિરમાં ભક્તિ ચાલતી હોય, ગુરુદેવ પોતે બેસે જઈને, અને ત્યારે કંઈક સોગાનીજી ચર્ચા કરતા હશે, તો ચર્ચા કરતા હતા અહીંયા રૂમમાં, અને અહીંયા 5-10-15 જણા આવી જાય ચર્ચામાં, તો આવી જાય સોગાનીજી ચર્ચા કરતા હોય તો 15-20 જણા આવી જાય, કોઈ ભક્તિમાં જાય, કોઈ અહીંયા આવે જેવો જેનો ઉપયોગ. તો ત્યાં જઈને બેઠા હશે તો સોગાનીજીને પૂછ્યું કે વહા ભક્તિ ચલ રહી હૈ ઓર આપ યહાં ચર્ચા કર રહે હો, એમ પ્રશ્ન કર્યો સોગાનીજીને. પાછું પ્રશ્ન પૂછનાર પાછા ચર્ચામાં બેઠા છે, પ્રશ્ન પૂછનાર ચર્ચામાં બેસે છે અને એ પાછા સોગાનીજીને કહે છે કે વહા તો ભક્તિ ચલ રહી હે ઓર આપ યહાં ચર્ચા કર રહે હો અને આ તો આમ એની તો મસ્તી એવી. તો એણે એમ કીધું યે સબ ચર્ચા સ્વપ્ન મેં હો રહી હે, જાગૃત દશા મેં તો મેં અકેલા નાયક હું, ચર્ચા બર્ચા સબ સ્વપ્ન મેં હો રહી હે, વો મેરા કુછ નહીં હે ઉસમેં, મેં તો જાગૃત દશા મેં જ્ઞાયક માત્ર હું, જ્ઞાયક માત્ર હું, જ્ઞાયક માત્ર હું. એવી ધ્રુવની ધૂન, એવી ધ્રુવની તાલાવેલી કે આમ એને એમ થાય કે હમણાં મને કેવળ જ્ઞાન થઈ જાય ને એનાથી કાંઈ મારે એનાથી ઓછું જોતું નથી કાંઈ, કે હમણાં મુનિ પણ આવે ને હમણાં કેવળ જ્ઞાન થાય, એવી સ્થિતિવાળો જીવ આપણી વચ્ચે આવીને વયા ગયા બોલો. પોતાનું કામ કરીને ફટાફટ 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 જ્યાં ગુરુદેવની વાણી આવી ત્યાં તો સમ્યક દર્શન, અને ધારા ચાલી એની ધ્રુવની ધારા ધારા નિરંતર 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 ઠેઠ સુધી છેલ્લે સુધી એવી ધારા ચાલી. આહાર માટે એની રૂમની બહાર થાળી મૂકી જાય ઘરના, ધ્યાનમાં ચડી ગયા હોય તો 3 કલાક સુધી એને ખબર ન હોય આહાર આવી ગયો છે. પછી ઓલા ઉપર ખાલી થાળી લેવા જાય તો ભરેલી પડી હોય થાળી. એટલી તો અંદરની રૂચિ, એટલો તો અંદરનો પરિપાક, અંદરમાં એવી ધ્રુવની લગ્ની. જાજો ટાઈમ રહ્યા હોત તો ગુરુદેવ કહેતા હતા કઈ અછેરું કરશે ક્યાં, એવી સ્થિતિવાળા જીવ. છતાંય લોકો ઓળખી ન શકે જલ્દી એને. સાધકને ઓળખવા બહુ મુશ્કેલ. સાધકની દશામાં આવી સ્થિતિ જેને જોઈ હોય ને એ ઓળખી જાય, પણ જનરલ ન ઓળખી શકે કોઈ. એટલે આ પરિણતિનું કામ એવું છે, સાધકનું કામ એવું છે, જલ્દી ન ઓળખાય. કોઈ એવી બહુ ઉચ્ચ જગ્યા પર બેઠા હોય, લોકોનો સમૂહ આવતો હોય જાતો હોય એવી દશામાં હોય તો લોકોને ખ્યાલ આવી જાય, પણ સંસારમાં રહેતા હોય, કુટુંબ પરિવારમાં રહેતા હોય, પણ તાળાવેલી અંદરની જોરદાર હોય, પણ એને ઓળખી ન શકે જીવો. એટલે આ પરિણતિમાં જ્ઞાનીને રસ નથી હોતો, જ્ઞાનીને સદુપયોગમાં રસ હોય છે. પરિણતિ ભલે કામ કરતી હોય, પણ એ પરિણતિ તો એને ખબર છે હવે તો ચાલુ જ છે, એનાથી આગળ વિશેષ શું થાય એની જ તાલાવેલી એને ચાલતી હોય છે. એટલે આમાં કહે છે એટલે આનંદ ને સુખમાં એટલો ફરક છે ટૂંકમાં, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યક દર્શનની વાત છે. સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ સામાન્ય, તે સર્વતત્વમાં એક સાર છે. વસ્તુ પોતે ધ્રુવ છે, પણ તેના ઉપર લક્ષ જતા સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ સામાન્ય, તે સર્વતત્વમાં એક સાર છે. આ નિયમસારના 54માં કળશમાં આવે છે કે સર્વતત્વમાં એક જ સાર છે, જે ત્રિકાળી ધ્રુવ છે એ જ ખરેખર સર્વતત્વમાં તાર છે, સાર છે. 38મી ગાથા પછી એક લખો પદ્મ પ્રબલધારી દેવે કળશ, એમાં આ શબ્દ મૂક્યો છે એણે કે જે સર્વતત્વમાં સાર છે, એક જ સર્વતત્વ છે, ચૈતન્યનું પૂર છે, એ જ ખરેખર ત્રિકાળી દ્રવ્ય છે, એ મને ઉપાદેય છે, બાકી બધું મારા માટે હેય છે, ખરેખર મારા માટે કાંઈ કામનું નથી એમ લખે છે. એટલે કહે છે કે ધ્રુવ સામાન્ય તે એક જ સર્વતત્વોમાં સાર છે, એ વસ્તુ પોતે ધ્રુવ છે, પણ તેના ઉપર લક્ષ જતા સમ્યક દર્શન થાય છે. હવે 7 નંબરનો બોલ આવે છે. આ આપણે લક્ષ લક્ષણની ચર્ચા ચાલે છે ને એના જ બોલ આવ્યા કરે છે. બધા જુઓ, પેલા જ્ઞાન જણાય છે કે આત્મા, બંનેની પ્રસિદ્ધિમાં કેટલું અંતર છે. શું કહે છે કે પેલા જ્ઞાન જણાય છે કે આત્મા જણાય છે, પેલા કોણ, જ્ઞાન કે આત્મા, અને બેયની પ્રસિદ્ધિમાં અંતર શું? જ્ઞાન જણાય તો એનાથી જ્ઞાયકનું અંતર કેટલું, અને જ્ઞાયક જણાય તો એનાથી જ્ઞાનનું અંતર કેટલું, કે બેયમાં અંતર છે કાંઈ, એમ પ્રશ્ન પૂછે પ્રશ્નકાર. તો ગુરુદેવ જવાબ આપે છે કે બંને સાથે જ જણાય છે. જેને જ્ઞાન જણાય એને આત્મા જણાય જણાયને જણાય, અને જેને આત્મા જણાતો હોય એને તો જ્ઞાનનો ભેદ વિલીન થઈને એ જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. એટલે જ્ઞાન ને જ્ઞાયક બે એક સાથે જ ખરેખર તો ખ્યાલમાં આવે છે. જેને જ્ઞાન ખ્યાલમાં આવે ને એ ભેદ ઉપર રહી ન શકે, કારણ કે એ અભેદનો ભેદ છે, એટલે અભેદમાં જ ચાલ્યો જાય. અને જેને જ્ઞાયકમાં ખ્યાલમાં આવે, જેની શ્રદ્ધામાં હું જ્ઞાયક છું એમ આવે, એને તો જ્ઞાનનું લક્ષણ છે અભેદ થઈને પરિણયમાં જ કરતું હોય. એટલે કહે છે કે બંને સાથે જ જણાય છે. આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કેવું? જો આત્મા લક્ષમાં જ ન આવ્યો હોય તો પછી જ્ઞાન લક્ષણ તારું કામનું શું? એને લક્ષણ કેવું કેવી રીતે અમારે? જ્યારે લક્ષણ જ્ઞાન કીધું અને એ જ્ઞાન જો આત્માને અનુભવે નહીં તો એને લક્ષણ થોડું કહેવાય. લક્ષણ એને જ કહેવાય કે લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે, એનું નામ લક્ષણ. લક્ષણની વ્યાખ્યા આ છે કે જે લક્ષણ હોય જેનું એ એના પોતાના લક્ષને જ પ્રસિદ્ધ કરે અને પોતાનાથી ભિન્ન જે કોઈ હોય એને પ્રસિદ્ધ ન કરે એનું નામ જ લક્ષણ કહેવાય. એટલે આ લક્ષણ હોય એ લક્ષને પ્રસિદ્ધ કૈરાજ કરતું હોય ત્યારે જ ખરેખર એનું નામ પણ લક્ષણ પડે અને ત્યારે જ આત્મા એને લક્ષ થાય. લક્ષ લક્ષણના ભેદો નિયમથી વિલીન થઈ જાય ત્યારે આત્માની અનુભૂતિ હોય અને ત્યારે એમાં વેદનપૂર્વક જ્ઞાન જણાય ત્યારે એ જ્ઞાન આત્માથી અભિન હોય. એટલે એમ પણ કહેવામાં આવે કે જ્ઞાન અને જ્ઞાયક બે જણાઈ ગયા, બેયનું વેદન આવી ગયું, બેયની અભિન્નતા થઈ ગઈ, આખું પરિણામી થઈ ગયું. અપરિણામી હતો, પરિણામ હતા, અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. અપરિણામી ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાન લક્ષણના પરિણામ, એ બેયનું અભેદપણું, એનું નામ પરિણામી બની ગયો. એ પરિણામી બની ગયો, એ પરિણામીમાં અપરિણામી વિદ્યમાન છે, પરિણામમાં અપરિણામી નથી હોતો. પરિણામના ભેદમાં કદી અપરિણામી તત્વ વસ્તુ નથી. જ્યારે એ પરિણામ પરિણમીને પરિણામી બની જાય છે અપરિણામીની સન્મુખ થઈને, ત્યારે પરિણામ ને અપરિણામીનો ભેદ વિલીન થઈ જાય છે, ત્યારે પરિણામીમાં અપરિણામી હોય છે. એટલે કે અભેદ પરિણમન જ્યારે પર્યાયનું અપરિણામી સાથે થાય ત્યારે એ અપરિણામી અને પરિણામ એવા કોઈ ભેદ હોતા નથી, એનું નામ જ પરિણામી બની ગયો. એટલે પરિણામીમાં અપરિણામી હોય છે. પરિણામી દ્રવ્ય કરતા, પરિણામી દ્રવ્ય કર્મ, કોઈ પણ પ્રકારના પરિણામ ને અપરિણામીના ભેદ નથી હોતા ત્યાં, એનું નામ અનુભૂતિ હોય છે. છઠ્ઠી ગાથામાં લીધું છે, છઠ્ઠી ગાથા છે એનો બીજો પારો છે, બીજો પેરેગ્રાફ. પહેલો પેરેગ્રાફ છે એ દ્રષ્ટિના વિષયનો છે, બીજો પેરેગ્રાફ છે એ જ્ઞાનના વિષયનો છે. એમાં છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાને આ આખી ચર્ચા ઉપાડી છે. આ છઠ્ઠી ગાથા એટલી બધી મહત્વની છે કે ધ્યેયનું સ્વરૂપ અને અભેદ જ્ઞેયનું સ્વરૂપ, એ બે સ્વરૂપ એક છઠ્ઠી ગાથામાં બતાવ્યું છે. એવી ગાથા મળવી મુશ્કેલ શાસ્ત્રોમાં. એક પેલું ધ્યેયનું સ્વરૂપ બતાવે જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી અનાદિ અનંત છે, નિત્ય ઉદ્યોત રૂપ છે, એનો કોઈ નાશ થતો નથી, એવી પહેલો પારો એનો આખો બતાવ્યો ધ્યેયનો. બીજો પારો બતાવે છે એનો જ્ઞાનનો. એ જ્ઞાનના પારામાં એણે એક એવી વ્યાખ્યા બાંધી છે, એમ લખ્યું છે કે જ્ઞેયાકાર અવસ્થામાં, અવસ્થા લીધી જ્ઞેયાકાર, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, એટલે કે જ્ઞેયાકાર અવસ્થા રાખે છે, એટલે કે જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન, જ્ઞાયક સંબંધીનું પોતાનું જ્ઞાન, એવી એક અવસ્થાને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. એવી જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, અહીંયા જ્ઞાયક જણાવવાનું એમ નથી લખ્યું, જ્ઞાયકપણે જે જણાયો એટલે જ્ઞાનપણે જણાણો એમ કહેવા માંગે છે. અહીંયા ત્યાં ભેદ વિકલ્પ ઉભો રાખ્યો છે, એને આપણે નથી લેવું. પણ એના પછી જે વાત લીધી છે, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાત તે તો તે જ છે, એટલે જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. અહીંયા એમ લીધું કે સ્વરૂપ પ્રકાશનની જ્યારે અવસ્થા થાય, જ્યારે સ્વરૂપનું પ્રકાશન કરે, જ્યારે સ્વરૂપનો અનુભવ કરે, ત્યારે કર્તા અને કર્મ એનું અનન્યપણું થઈ જાય. એટલે કે આત્મા કરતા અને જ્ઞાન કર્મ, તો કે એવા ભેદ નરી એનું અનન્યપણું થઈ જાય. જ્ઞાનને કરતા કયો અને આત્મા કર્મ, તો કે એનો પણ ભેદ નરી એનું અનન્યપણું થઈ જાય. તો કે અનન્યપણું થાય ત્યારે શું થાય? તો કે પરિણામના ભેદો વિલીન થઈ જાય અને એ આખો પરિણામ ને અપરિણામી બે થઈને પરિણામી બની જાય. એવા પરિણામી દ્રવ્યમાં અપરિણામી તત્વ રહેલું છે, એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું જે લક્ષણ હોય એ લક્ષણ લક્ષને જો પ્રસિદ્ધ ન કરે તો એનું નામ લક્ષણ ન કહેવાય, અને જો એ લક્ષણ અલક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે, પરપદાર્થને જ પ્રસિદ્ધ કર્યા કરે, તો એ લક્ષણે પોતાના લક્ષણનો સ્વભાવ છોડી અને એ પર્સન મુક્ત થઈ ગયું તો એ લક્ષણ રહેતું નથી. લક્ષણ એને જ કહેવાય કે જે પોતાના લક્ષ સાથે તન્મય રહેતું હોય, અને એ લક્ષણ એને જ કહેવાય કે જે પર પદાર્થ સાથે કદી તન્મય ન થતું હોય, સદાય તેનાથી અતન્મય રહેતું હોય અને પોતાના લક્ષ સાથે સદાય તન્મય રહેતું હોય, એને જ લક્ષણ કહેવાય. એટલે અહીંયા કહે છે કે આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કહેવું. જો જ્ઞાન લક્ષણ આત્માને લક્ષમાં ન લીએ તો એનું નામ લક્ષણ છે એ ગેરવ્યાજબી છે. કારણ કે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કર્યા વગર રીએ જ નહીં. સાકરનું ગળપણ સાકરને પ્રસિદ્ધ ન કરે એવું બને નહીં, જેમ મરચાની તીખાશ મરચાને પ્રસિદ્ધ ન કરે એવું કદી બને નહીં, એમ લક્ષણ હોય એ લક્ષને પ્રસિદ્ધ ન કરે એવું બને નહીં. નિયમથી વેદન લક્ષણનું હોય. તમને સ્વાદ તીખાશનો આવે, મરચાનો સ્વાદ ન આવે. તમને સ્વાદ ગળપણનો આવે, સાકરનો સ્વાદ ન આવે. તમને ખટાશનો સ્વાદ આવે, લીંબુનો સ્વાદ ન આવે. હંમેશા સ્વાદ લક્ષણનો હોય, વેદન લક્ષણનું હોય. એ લક્ષણના વેદનમાં લક્ષ રહેલું હોય. એ વેદન આવે ત્યારે ખબર પડે કે આ લક્ષણે લક્ષને અનુભવી લીધું છે. એનું નામ અનુભૂતિ કહેવાય, એનું નામ જ ખરેખર લક્ષણ કહેવાય, એનું નામ જ ખરેખર આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કહેવું. જ્ઞાનને લક્ષણ જ ન કહી શકાય. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું. જો શું કહે છે, આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું ત્યારે આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. ખાલી એક વસ્તુ એવી હોય કે આત્મા લક્ષ તરીકે બતાવે, જ્ઞાનને લક્ષણ તરીકે બતાવે, એ એક વ્યવહાર છે બતાવવાનો. લક્ષ લક્ષણનું બતાવવાનો વ્યવહાર છે. પણ લક્ષ લક્ષણ જેને બતાવવામાં આવે એ જીવ જે સામે હોય, બતાવનાર લક્ષ લક્ષણ બતાવે એ જીવ છે ને, લક્ષ લક્ષણના ભેદથી એને ન જોવે. કારણ કે આત્મામાં જ્ઞાન છે અને જ્ઞાન છે એમાં આત્મા રહેલો છે. જો એના ભેદથી જ વિચાર્યા કરે તો એને અભેદ અનુભૂતિ ન થાય. પણ એ જ્યાં એને ખ્યાલ આવે કે ઓહો આ લક્ષણ તો લક્ષને કદી છોડે નહીં, અને લક્ષને ન છોડે એને જ ખરેખર લક્ષણ કહેવાય, તો એને લક્ષણના ભેદથી સમજાવનાર સમજાવ્યા કરે અને સમજનારો અભેદ ગ્રહણ કરી અને અનુભૂતિની પોટલી વારીને બેસી જાય કે તમે બોલો બધું, મેં તો અનુભવ કરી લીધો છે. લક્ષને લક્ષણ ભેદરૂપ હોય જ નહીં, અભેદ જ હોય, એને ખબર પડી જાય. કારણ કે લક્ષણને લક્ષને બતાવનારું લક્ષણ હોય અને લક્ષણ લક્ષને બતાવે તો ભેદ ન રહે, એમાં તો અનુભૂતિ જ હોય એ સમયે. એટલે આખી વાત લક્ષને લક્ષણની જીનાગમમાં કીધી છે. જેને લક્ષને લક્ષણ બેઠા એને જૈન દર્શન બેઠું, એને અનુભૂતિ થઈ ગઈ, એને સમ્યક દર્શન ના ચારિત્રણી મોક્ષ માર્ગ થઈ ગયા, અને એ તો આગળ વૈધા જ કરે છે, આગળ વૈધા જ કરે છે, આગળ વૈધા જ કરે છે. હમણાં કેવળ જ્ઞાન થઈ જશે. અનંત કાળની અપેક્ષાએ તો શું, હવે સમુદ્રમાં બિંદુ ન કહેવાય, બે ચાર છ આઠ ભવ એટલે શું, કાંઈ નહીં, એમાં શું બીજું. અનુભૂતિ થઈ તો એ તો નિરંતર એની ચાલુ જ છે પરિણતિ. કામ કર્યા જ કરે છે, કામ કર્યા જ કરે છે. એટલે બતાવનાર ભેદથી બતાવે તો સમજનારે ભેદને ગ્રહણ ન કરવો, બતાવનાર ભેદ કરીને બતાવે સમજનારે અભેદને ગ્રહણ કરવો, બતાવનાર વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કે પણ પોતે પરમાર્થ જ પરમાર્થનો પ્રતિપાદક છે એમ ગ્રહણ કરવું, એટલે વ્યવહારના ભેદને કાઢી નાખવો અને અહીંયા ભેદની જગ્યાએ અભેદ થઈ જાય તો નિશ્ચય પરમાર્થ જ પરમાર્થનો પ્રતિપાદક છે એમ વિચારમાં લેવું, ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય છે. કહેનાર ભેદ વગર સમજાવી શકતો નથી, સમજનારે ભેદ પાડ્યા વગર અભેદને સમજવાનો પુરુષાર્થ કરવો તો આ લક્ષ લક્ષણની સિદ્ધિ થઈ એમ કહેવામાં આવે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું ત્યારે આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. એ રીતે લક્ષણ અને લક્ષની પ્રસિદ્ધિ એક સાથે જ છે. કોઈ પણ પદાર્થ હોય ને, હવે સાકરનું દ્રષ્ટાંત લ્યો તો તમે સાકરમાંથી ગળપણ જુદી પાડી દો, પડી નહીં શકે, પણ તમારે સમજાવવું હોય તમે સમજાવવું પડે તમારે કે ભાઈ સાકર છે ને એનું લક્ષણ છે ને ગળપણ છે. કારણ કે સફેદ વસ્તુ ઘણી હોય, સમજ્યા, બે ગાંગડા બાજુ બાજુ મૂકો ને, એક મૂકો ફટકડીનો અને એક મૂકો સાકરનો, હે, તો રેકડીમાં વેચવા નીકળ્યા ઘણા પેલા ઠગ લોકો. સાકરનો ભાવ હતો, સમજી લ્યો, મને ખબર ન હોય સાકરનો ભાવ હું છે, પણ જે હોય પચાસ રૂપિયા, તો પાંચ પાંચ રૂપિયા વેચવા માંડ્યા. સાકર પાંચ રૂપિયામાં, સાકર પાંચ રૂપિયામાં, સાકર ફોરેનની આવી સસ્તી કે, લાઈન લાગી ગઈ. કારણ કે સાકર આટલી બધી સસ્તી મળે, જો સો ટકામાંથી દસ ટકામાં મળતી હોય તો કોણ જાતિ કરે. બેનોની તો લાઈન લાગવા માંડી, થેલી ભરી ભરીને લઈ આવ્યા, ડબ્બા ભરી ભરીને. પછી ઘરે ગયા અને પછી નાખી ચા બનાવવામાં સાકર, પછી સમજી લ્યો શું થાય. એટલે શું છે કે સ્વાદ વગરનું કાંઈ કામનું નહીં, એને ચાખવું પડે, એનો સ્વાદ લેવો પડે, એનો અનુભવ કરવો પડે. તમે એને મોઢામાં મૂકો ને તો ખબર પડે આ ફટકડી છે કે સાકર છે. હે, એમ કોઈ પણ વસ્તુ હોય એને ઓળખવી હોય તો એને લક્ષણથી ઓળખી શકાય, પણ એ વસ્તુમાં લક્ષ લક્ષણના ભેદ નથી. એ વસ્તુમાં લક્ષ લક્ષણના ભેદ તમે કરી ન શકો, જુદા ન પાડી શકો એને, પણ તમે એને ચાખો ને એટલે તમને એનું લક્ષણ પકડાય. એટલે આ બધી અનુભવથી સિદ્ધ થાય, ખાલી વાત કરવાથી સિદ્ધ ન થાય, અને ખાલી કર્ણેન્દ્રિયથી સમજવાથી સિદ્ધ ન થાય, એના અનુભવથી સિદ્ધ થાય. અનુભવ થાય ને ખબર પડે, હા આ લક્ષણ બરાબર છે, આમાં મને વેદન આવ્યું, આ અતિન્દ્રિય આનંદ આવ્યો, આ હવે મને સુખ પ્રાપ્ત થયું, આ હું અનાદિનો દુઃખી હતો ને અહીંયા જ સુખ છે, બસ આ સુખ દેખાણું. હે, સુખ માટે જ આવે છે ને જીવ, તો શેના માટે આવે છે? અહીંયા જૈન દર્શનમાં પ્રવેશ શું કામ કરે? અહીંયા એ પોતે દુઃખી છે, એટલો તો સ્વીકાર કર્યો છે એને કે દુઃખી છું, એટલે તો અહીંયા સુખી થવા આવે છે. ગુરુદેવ પાસે શું કામ આવે? એને જોઈ લીધું કે આ તો સુખી થઈ ગયા છે, અને એ સુખી થઈ ગયા છે, હું આ જઈશ તો એ મને સુખનો માર્ગ બતાવશે. સુખ આપી નહીં શકે, સુખનો માર્ગ બતાવશે. જ્ઞાનીને ઘણી ઈચ્છા હોય કે મારો શિષ્ય જલ્દી પામી જાય, એને એમ થાય ભાવના કે મારા શિષ્યો પામી જાય, પણ એ કાંઈ પમાડી ન શકે કોઈને. એ બધું કહેતા જાય, રસ્તો બતાવે, રસ્તે ચાલવું તો આપણે પડે, આપણે ન ચાલીએ તો એ રસ્તો તો બતાવે જ છે કાયમ માટે. આપણે રસ્તે ચાલી તો જ્ઞાન ને જ્ઞાયકનું લક્ષણ ભેદ તૂટી જાય અને અનુભવ થાય, થાય ને થાય. એટલે વેદનથી નક્કી કરવું, ખાલી કોઈ કે એનાથી નક્કી ન કરી લેવું. સવારે મેં કીધું તું, આચાર્ય ભગવાને કીધું છે પરીક્ષા કરીને પ્રમાણ કરવું, પરીક્ષા કરીને પ્રમાણ કરવું એટલે વેદનથી નક્કી કરવું. વેદન આવ્યું, સુખ પ્રગટ થયું, આનંદ આવ્યો, તો મારી ધારા બરાબર ચાલે છે, મારી ધારા સાચી છે. નહીતર થોડુંક અનુમાન આવે પહેલા, અનુમાન પહેલા નિર્ણય આવે, નિર્ણય પહેલા વિચાર ચાલે, વિચાર પહેલા અધ્યયન ચાલે, તો આ બધું મનના સંગે ચાલે, અને જ્યાં અનુભવ થાય ત્યાં જ્ઞાનનો સંગ થઈ જાય. આટલી વ્યવસ્થા છે. મન એક એવી વસ્તુ છે ને, મન મન રૂપી અને અરૂપી પદાર્થ બેનો નિર્ણય કરવા માટે સક્ષમ છે. નિર્ણય તો જ્ઞાનમાં થાય, પણ મનવાળું પ્રાણી જ નિર્ણય કરી શકે. સંગની પંચેન્દ્રી જીવને અનુભૂતિ થાય, તો મનની ઘણી કિંમત છે. મનના સંગે વિકલ્પો ચાલે છે અને જ્ઞાનના સંગે અનુભૂતિ થાય છે. જ્ઞાન જ્યાં મનનો સંગ કરે છે તો વિકલ્પોની ઉત્પત્તિ થવા માંડે છે. જ્ઞાન જ્યાં ઇન્દ્રિયોનો સંગ કરે છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા કરે છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન મતિ જ્ઞાનથી થયું અને આ મનના સંગે વિકલ્પોની ઉત્પત્તિ થઈ. આ મતિ જ્ઞાનનો પ્રકાર ઇન્દ્રિયોનો છે, શ્રુત જ્ઞાનનો પ્રકાર છે એ વિકલ્પોનો છે. હવે પહેલામાં પહેલા તો મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવે પાંચ ઇન્દ્રિયોના વિષયથી છૂટું પાડીને, અને પછી એ મર્યાદામાં લઈ આવ્યો પછી એને વિકલ્પોની ઉત્પત્તિ થાય શ્રુત જ્ઞાનમાં. ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થયો એટલે લબ્ધ થઈ ગયો, અને પછી જે જ્ઞાન હતું ઉપયોગ એક હતો, એ પેલા ઇન્દ્રિય તરફ વળતો હતો, તો એ શું હતું? મતિ જ્ઞાનનો વ્યાપાર હતો. પાંચ ઇન્દ્રિયના સન્મુખ થઈને જે જ્ઞાન કામ કરે એને મતિ જ્ઞાન કહેવામાં આવે. હવે એ મતિ જ્ઞાનને એને સંકેલ્યું કે પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર નથી, આ હું કર્ણેન્દ્રિયથી જોતો નથી, ચક્ષુ ઇન્દ્રિયથી હું જોતો નથી, કર્ણેન્દ્રિયથી સાંભળતો નથી, રસેન્દ્રિયથી ચાખતો નથી, ઘ્રાણેન્દ્રિયથી સૂંઘતો નથી, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરતો નથી. એમ એણે કરતા 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 એ જ્ઞાનને અહીંયાથી સંકેલીને લઈ આવ્યો જ્ઞાનમાં. જ્યાં જ્ઞાનમાં લઈ આવ્યો ત્યાં જે ઓલું ઇન્દ્રિય જ્ઞાન ચાલતું હતું ને, ઇન્દ્રિયોની સન્મુખ થઈને જ્ઞાન, એ સંબંધીના વિચારો ચાલુ થયા. તો મતિ જ્ઞાન થઈ ગયું લબ્ધ અને શ્રુત જ્ઞાન થઈ ગયું ઉપયોગાત્મક. તો એ વિચાર દશા ચાલી, તો એ વિચાર દશા જ્ઞાનમાં વિચાર દશા ચાલી. જ્ઞાન છે એ વિચાર નથી, જ્ઞાનમાં વિચાર ચાલે છે. જ્ઞાન જો વિચાર હોય તો વિકલ્પરૂપી વિચાર જ્યારે જ્ઞાન અભેદ થાય ત્યારે ચાલવા જોઈએ, પણ જ્ઞાનમાં વિચાર ચાલે છે. એ જ્ઞાનમાં જે વિચાર ચાલે છે એ વિચારને મનનો સંગ છે. એ મનનો સંગ હોવાને કારણે એ વિચારને મનના સંગે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, એને શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પો ચાલે છે એમ કહેવામાં આવે છે. હવે ત્યાંથી બધેથી સંકેલીને મતિ જ્ઞાનને મર્યાદામાં લઈ આવે, શ્રુત જ્ઞાનને મર્યાદા લઈ આવે, ત્યારે એ મર્યાદામાં લઈ આવે ને ત્યારે અહીંયા એ જ્ઞાનમાં આવે છે, અને ત્યારે એને જ્ઞાન લક્ષણ ખ્યાલમાં આવે છે, અને એ જ્ઞાન લક્ષણમાં આત્મા છે એમ અહીંયા કહેવા માંગે છે. જ્યાં સુધી પર સન્મુખ વ્યાપાર ચાલ્યા કરતો હોય તો એ તો ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણ્યા કરે છે. આ ઇન્દ્રિય છે એ તો જળ છે, આ જ્ઞાનનો ઉપયોગ અહીંથી ઉત્પન્ન થાય છે. અહીંયા એક ઉઘાડ છે અંદરમાં, એને ઉઘાડને ભાવિન્દ્રી કહેવામાં આવે છે. એ ભાવિન્દ્રી દ્વારા આ કર્ણમાં જે શબ્દ પડતા હોય ને એ ભાવિન્દ્રી પકડે છે એને, સમજ્યા? અને એ ભાવિન્દ્રી અને ભાવિન્દ્રીનો વિષય એ બધાને જાણનારો એ જ્ઞાનનો ઉપયોગ છે. એ જ્ઞાનના ઉપયોગમાં ખબર પડે છે અત્યારે ભાવિન્દ્રી ચાલે છે, અત્યારે કર્ણેન્દ્રીનો વ્યાપાર ચાલે છે, એટલે એ વ્યાવૃત થાય છે. ત્યાંથી વ્યાવૃત થઈને જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનમાં આવે છે ત્યાં જ લક્ષણ પકડાય છે, લક્ષણ પકડાય છે ત્યાં જ્ઞાયક હાથમાં આવી જાય છે. આવી સ્થિતિ છે, આવી રીતે પ્રયોગ થાય છે, આવી રીતે વિચાર દશામાંથી વિકલ્પને ટાળીને નિર્વિકલ્પ થવાય છે. આવું સ્વરૂપ છે મતિશ્રુત જ્ઞાનનો વ્યાપાર આવી રીતે કામ કરતો હોય છે. એક જ્ઞાન લબ્ધ થાય, એક જ્ઞાન ઉપયોગાત્મક થાય. એ એટલો બધો ઝડપથી ઉપયોગ ફરે છે, એ પોતે પકડી ન શકે કે મતિ જ્ઞાન ચાલે છે કે શ્રુત જ્ઞાન ચાલે છે. જ્યાં એ ઇન્દ્રિયના વ્યાપારને લબ્ધ કરીને વિચારે ચડે, ત્યાં વિચારે ચડે ત્યાં શ્રુત જ્ઞાન થઈ જાય. વિચાર છૂટીને પાછો ઇન્દ્રિયનો વ્યાપાર ચાલુ થઈ જાય, મતિ જ્ઞાન થઈ જાય પાછું. મતિશ્રુત 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 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અનાદિથી, કારણ કે સંગની પંચેન્દ્રી જીવ છે, મતિશ્રુતનો ઉપયોગ છે, છે જ્ઞાનનો ઉપયોગ, પણ જ્ઞાનનો ઉપયોગ અવળો ચાલે છે એટલે મતિશ્રુતમાં પરિણમી જાય છે. એ મતિશ્રુતમાં પરિણમતો 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 જ્યાં એને ખ્યાલ આવી જાય છે કે આ પરપદાર્થમાં મારું કાંઈ નથી, પરમાં મારું સુખે નથી, પરમાં મારું જ્ઞાને નથી, ઇન્દ્રિયને ઇન્દ્રિય દ્વારા પરપદાર્થને જાણવાથી મને સુખની પ્પ્તિ થતી નથી, અને આ આકુળતારૂપ વિકલ્પો કરવાથી પણ મારું કલ્યાણ થતું નથી એમ એને ખ્યાલમાં આવે છે, ત્યાં એ ત્યાંથી સંકેલો કરે છે પોતાના જ્ઞાનનો. અને એ સંકેલો કરી અને લક્ષણમાં આવી જાય છે કે ભાઈ આ લક્ષણ છે ને એ જ મારી વસ્તુ છે, અને એ લક્ષણ છે એ લક્ષને પ્રસિદ્ધ કરે છે. એટલું જ મારું ખરેખર આત્મ, અંદરમાં આત્માની સત્તા એટલી જ છે. બાકીની આજે પર્સન મુક્તા થઈ, આ વિભાવ થયો, આ વિકલ્પ ચાલવા માંડ્યા, રાગરૂપી પરિણમન ચાલવા માંડ્યું, આ ઇન્દ્રિય રૂપી પરિણમન ચાલવા માંડ્યું, એમાં ક્યાંય ખરેખર મારું કાંઈ નથી. પણ મનનો સંગ થાય ત્યાં સુધી વિકલ્પો ચાલે, ઇન્દ્રિયોનો સંગ થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન ચાલે. આવી એક સ્થિતિ અજ્ઞાન દશામાં નિરંતર ચાલ્યા કરે છે. અને જ્યાં ઉપયોગ લક્ષણ જ્ઞાન એને પકડાય છે કે આ મારું નથી, અને અહીંયા જ્ઞાન લક્ષણમાં આવે છે, ત્યાં એ લક્ષણ લક્ષથી અભેદ છે એ પકડાઈ જાય છે. એ પકડાય છે ત્યાં જ અનુભૂતિ થાય છે. એટલે અહીંયા જ્યારે એ જ્ઞાન લક્ષણ આત્મસન્મુખ થઈને અભેદ થઈને પરિણમે ત્યારે ખરેખરું લક્ષણ ત્યારે એને કહેવાય. લક્ષણ તો છે પણ લક્ષણ આમ દુર્વયુગ્યું છે. મતિ જ્ઞાનનો વ્યાપાર, શ્રુત જ્ઞાનનો વ્યાપાર, એ લક્ષણ અવરાઈ ગયું, પોતાના આત્માને છોડી દીધો, પોતાના જ્ઞાનને ઓજલ કરી નાખ્યું, અને ઇન્દ્રિયના સંગે કે મનના સંગે વિકલ્પોમાં કે ઇન્દ્રિય જ્ઞાનમાં પરિણમી ગયું, એટલે એ લક્ષણ હોવા છતાં લક્ષણનો સદુપયોગ ન થયો, લક્ષણનો દુરુપયોગ થઈ ગયો. અને જ્યાં એને લક્ષણનો સદુપયોગ ખ્યાલ આવ્યો કે મારું લક્ષણ તો મારા આત્માને છોડે નહીં, ત્યાં જ ખરેખર એ બહારથી સંકેલાય અને એનો ઉપયોગ લક્ષણમાં આવ્યો, અને એ લક્ષણ ખરેખર લક્ષને પ્રસિદ્ધ કરતું હતું એમ એને ખ્યાલમાં આવી ગયો, ત્યાં જ પ્રસિદ્ધ થઈ ગયું, એનું નામ અનુભૂતિ. એમ અહીંયા આ લક્ષણની પરિભાષા એ રીતે વિચારવાની છે, કારણ કે પ્રત્યેક સમયે લક્ષણ પ્રગટ છે. જોવામાં બોલ એવો જ આવે છે કે ભાઈ તમે આ જ્ઞાન લક્ષણની ચર્ચા શું કામ કરો છો, જીવનું પ્રયોજન તો આનંદનું છે, તો આનંદની વાત કરો ને તમે. આનંદ આવે ત્યારે તો સુખ સુખ પ્રાપ્તિ થાય છે, આનંદની તો એને જરૂર છે. તો ગુરુદેવે જવાબ આપ્યો કે ભાઈ વાત એકદમ સાચી છે, પણ આનંદ અત્યારે પ્રગટ નથી, અત્યારે દુઃખ પ્રગટ છે. અને જ્ઞાન તો પ્રગટ છે એટલે ચર્ચા જ્ઞાન લક્ષણથી કરવામાં આવે છે. આનંદથી એટલે અમે ચર્ચા નથી કરતા, કારણ કે આનંદ પ્રગટ નથી એટલે આનંદ પકડાતો નથી. જ્ઞાન પ્રગટ છે એટલે જ્ઞાન પકડી શકાય છે. એને પોતાને ખબર પડે છે કે ભાઈ આ જાણવું ક્યાં થાય છે, તો કે એ તો જ્ઞાન છે. ગુરુદેવ ઓલા પરેશભાઈ પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ તમે આત્માને પકડો ને આત્માને જાણો, અમે આંખ બંધ કરી છીએ તો અમને તો અંધારું દેખાય છે. આંખ બંધ કરી છીએ તો શું થાય છે? અંધારું દેખાય છે. તો ગુરુદેવ કે અંધારું શેમાં દેખાય છે? જે અંધારું દેખાય છે એ તો તું છો, બસ તારું એટલું જ. આમ તો બહુ ટૂંકું છે. આમ જો ગુરુદેવની પરિભાષા શીખી જાય ને સમજતા, તો આમ અનુભવ થતા બહુ વાર નથી લાગતી, બહુ આમ સહજમાં થઈ જાય છે આમ. પણ શું છે કે બહુ વિસ્તાર પછી જો જ્ઞાન નહીં બહુ બહાર ભમાવ્યું હોય ને, તો પછી સંકેલો કરવામાં વાર લાગે. તમે ચાદર જેમ આમ લાંબી પાથરો ને, પછી એને તમારે સંકેલવી પડે. તમે લાંબી પાથરો, સંકેલવા કોઈ બીજું ન આવે, સંકેલો તમારે જ કરવો પડે. એમ છે આ જ્ઞાન બહુ બહાર વયું જાય ને, તો પછી એને મર્યાદામાં લઈ આવવું બહુ મુશ્કેલ પડે. એટલે કેન્દ્ર બિંદુમાં રહેવું, બહુ દૂર જવું નહીં, અને નજીક છું એમ વિચાર ન કરવો, હું જ છું એમ વિચારવું, તો જ્ઞાન તરત લક્ષણ લક્ષને અભેદ થઈને અનુભવ કરે કરે ને કરે, એવી આ વાત અહીંયા બતાવે છે. આ બધી લક્ષ લક્ષણની ચર્ચા બહુ અગત્યની છે, બહુ એટલે બહુ. આટલું જ છે જૈન દર્શન, આની બહાર જૈન દર્શનમાં કાંઈ નથી. આમાં જેટલો ભેદ પડે ને એટલો વિકલ્પ, જેટલો અભેદ થાય એટલો નિર્વિકલ્પ, બસ આ વ્યાખ્યા છે એની. જ્ઞાન ને જ્ઞાયકનો ભેદ પડ્યો, વિકલ્પની ઉત્પત્તિ થઈ. જ્ઞાન ને જ્ઞાયક અભેદ થયા, નિર્વિકલ્પતા થઈ ગઈ. બસ લક્ષણ ભેદે બધા ભેદ પડે છે. જ્યાં લક્ષણ અભેદ થાય છે ત્યાં અનુભૂતિનો જન્મ થાય છે, એવી આમાં ચર્ચા આવે છે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું, ત્યારે આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. એ રીતે લક્ષણ અને લક્ષની પ્રસિદ્ધિ એક સાથે થાય છે. એક છે ને એક ભાવના પ્રધાન શૈલી હોય, ભાવના પ્રધાન, સમજ્યા? અને એક છે ને જ્ઞાન પ્રધાન શૈલી હોય. સમજો જરા, એક ભાવના પ્રધાન શૈલી હોય અને એક જ્ઞાન પ્રધાન શૈલી હોય. ભાવના પ્રધાન શૈલી હોય ને એ જ્ઞાનીઓ જ્યારે બતાવતા હોય ને, ત્યારે એ કોઈ અળખા પળખાની ચર્ચા ન કરે. એ ભાવના પ્રધાન શૈલીમાં તું તો પરિપૂર્ણ છો, તું તો જ્ઞાયક છો, તું તો ચૈતન્યની મૂર્તિ છો, તું તો સકળ નિરાવરણ છો, તું તો શાશ્વત છો, તું તો ધ્રુવ છો, એમ કરીને એની ભાવના ઘૂંટાવ્યા કરે, એની ભાવના ઘૂંટાવ્યા કરે, સમજ્યા? એ ભાવના ઘૂંટાવતા 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 કોઈ જીવ એની શ્રદ્ધા છે ને ફટ કરતી અભેદ થઈ પણ જાય, પ્રતીતિ કરી પણ લે, અનુભવ થઈ પણ જાય, એવી પણ સ્થિતિ ભાવના પ્રધાન શૈલીની હોય છે. અને એક છે ને જ્ઞાન પ્રધાન શૈલી હોય. જ્ઞાન પ્રધાન શૈલીમાં પણ પ્રકાર બે પડે, ભાવના પ્રધાન એક શૈલી અને એક જ્ઞાન પ્રધાન શૈલી. ભાવના પ્રધાન શૈલીમાં એકલી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, એમાં અળખા પડખા ભેદ ભંગ કાંઈ વિચારમાં ન લેવાના હોય. એ ભાવના જ કર્યા કરે, હું તો આવો છું, હું તો આવો છું, હું તો આવો છું, હું તો પરિપૂર્ણ છું, હું તો શુદ્ધ છું. ઘણી વાર જ્ઞાનીઓ પણ એવી વાત કરે કે ભાઈ તું તો પરમાત્મા છો, તું તો શુદ્ધ છો, તું તો અખંડ છો, તું તો ધ્રુવ છો, તારામાં તો ચૈતન્યની જ છે, રણકાર વાગે છે, તું શા માટે બીજા અળખા પડખામાં જાસ, શા માટે સંયોગસમ વધારવા માટે વિસ્તારમાં જાસ, એમ બધી જ્ઞાનીઓ પણ ખૂબ વાત કરે. પછી જ્ઞાનીઓ જ્યારે જ્ઞાન પ્રધાન શૈલી વિચારણામાં મૂકે જીવોને, ત્યારે શું કરે કે જ્ઞાન પ્રધાનમાં બે પ્રકાર આવે, બે. એક જ્ઞાન પ્રધાન શૈલી એને કહેવાય કે જેમાં દ્રવ્ય ગુણ પર્યાયની બધી ચર્ચા કર્યા કરે, પર્યાયમાં રાગ હોય એને પણ બતાવે, પર્યાયમાં રાગ છે એ રાગ તારો જ છે, તે જ કર્યો છે, તારો જ અપરાધ છે, આ કોઈ બીજાનું નથી, તું ભૂલી ન જાતો, તને અમે વાંક કઈ કોઈ દ્રષ્ટિના વિષયની વાત આવે એટલે કે રાગ પૂતગલનો છે, તો કે ના ના એમ નથી, વ્યવહારે જીવનો છે, નિશ્ચયે પૂતગલનો છે, અને ખરેખર અધરથી થાય છે. શું કહે? વ્યવહારે જીવના પરિણામ છે, નિશ્ચયે પૂતગલના પરિણામ છે, અને ખરેખર અધરથી થાય છે, એટલે કે એને કોઈનો આધાર નથી,
એ સ્વયં સટકારકથી થાય છે. એને વ્યવહારે જીવનાય નોજો, નિશ્ચય પૂતગલનાય નોજો, ખાલી અધરથી થયા કરે છે. એમ કરીને આખી જ્ઞાન પ્રધાન શૈલીમાં બધો વિસ્તાર કરી અને એને બરાબર ઉભો રાખે. એક એવી જ્ઞાન પ્રધાન શૈલી હોય, સમજ્યા? દ્રવ્ય ગુણ પર્યાય, રાગની સ્થિતિ, મિથ્યાત્વની સ્થિતિ, અજ્ઞાનની સ્થિતિ, તારા જ પરિણામ છે, તેજ આ બધું તારું જ ચિત્રામણ છે, તેજ પૂર્વે બંધ બાંધો છે, એટલે જ આ ઉદયમાં આવ્યો છે, એટલે જ આ તારું બધું તને દેખાય છે ચિત્રામણ, એવી એ જ્ઞાન પ્રધાન શૈલી કહેવાય. એક પ્રકારની જ્ઞાન પ્રધાન શૈલી. જ્ઞાનીઓ ભાવના પ્રધાન શૈલી કરતા 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 ધીમેકથી આ જ્ઞાન પ્રધાન શૈલીમાં વયા જાય, સમજ્યા? અને એ જ્ઞાન પ્રધાન શૈલી કહી દઈએ એટલે એને જ્ઞાન કરાવી દઈએ કે તું ક્યાંય ખોટે એકાંતમાં ચડી જતો નહીં, ખોટો સ્વચ્છંદ થઈ જતો નહીં, આ બધું તારું ચિત્રામણ છે, આ યાદ રાખજે, ભૂલી ન જાતો પાછો, એમ એમ કરીને એવી એક જ્ઞાન પ્રધાન શૈલી વચ્ચે મૂકી દઈએ. ભાવના પ્રધાન શૈલી કહેતા જાય, જ્ઞાન પ્રધાન શૈલી મૂકતા જાય. અને પછી એક બીજી જ્ઞાન પ્રધાન શૈલી છે. એક જ્ઞાન પ્રધાન શૈલીમાં રાગ ને મિથ્યાત્વ ને અજ્ઞાન ને એ બધું જ્ઞાન કરાવ્યા કરે, એને એમ કહેવાય જ્ઞાન પ્રધાન શૈલી. પછી એક જ્ઞાનને પ્રધાન કરીને બતાવે, એને પણ જ્ઞાન પ્રધાન શૈલી કહેવાય. જ્ઞાનને પ્રધાન કરીને, જ્ઞાનને મુખ્ય કરીને, લક્ષણને મુખ્ય કરીને, જ્ઞાન લક્ષણની મુખ્યતા કરીને બતાવે કે જો ભાઈ આ તારું લક્ષણ છે, એ તો જ્ઞાન લક્ષણ છે, આ રાગ તારો નથી, આ મિથ્યાત્વ તારું નથી, આ જ્ઞાન તારું નથી, તારા જ્ઞાનને તું પ્રધાન કર, તારા જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, તારા ઉપયોગે તારા ઉપયોગવાનને છોડ્યો જ નથી, તું કેમ ભૂલી ગયો છો, તું કેમ યાદ કરતો નથી, તારી ક્રિયા ચાલે છે એ કોઈ રાગની ક્રિયા તારી છે નહીં, તારી તો જ્ઞાનની ક્રિયા છે, એમ કરીને જ્ઞાનને પ્રધાન કરે. જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાયકને જોડે એની સાથે, એને પણ એક જ્ઞાન પ્રધાન શૈલી કહેવાય. એક રાગ ને મિથ્યાત્વનું જ્ઞાન કરાવ્યા કરે, એને પણ જ્ઞાન પ્રધાન શૈલી કહેવાય. અને એક ભાવના પ્રધાન શૈલીમાં એકલો દ્રષ્ટિનો વિષય બતાવ્યા કરે. આવા એક જ પ્રવચનમાં ત્રણેય વિભાગ આવે, જ્ઞાની કરતા હોય ને જ્યારે ત્યારે, જ્યારે નયનું પ્રકરણ ચાલતું હોય 47 નયનું પ્રવચન સારનું, ત્યારે તો આવા ત્રણેય પ્રકાર વારંવાર લીધા કરે, વારંવાર લીધા કરે, વારંવાર લીધા કરે. નયોનું જ્ઞાન કરાવ્યા કરે, જ્ઞાન પ્રધાનની ઉર્ધ્વતા કર્યા કરે, અને ભાવના પ્રધાનનું સ્વરૂપ બતાવ્યા કરે. એટલે આ જ્ઞાન પ્રધાન કહેતા ખાલી રાગની ને મિથ્યાત્વની ચર્ચા છે એમ ન સમજી લેવું. જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાયક બતાવવાની પણ ચર્ચાને જ્ઞાન પ્રધાન કહેવાય. અને ભાવના પ્રધાનમાં દ્રષ્ટિનો વિષય બતાવવા માટેની શૈલીને ભાવના પ્રધાન શૈલી કહેવાય. અહીંયા અત્યારે જે બતાવે છે એ જ્ઞાન પ્રધાન, એટલે કે જ્ઞાનને પ્રધાન કરીને, જ્ઞાનને મુખ્ય કરીને, જ્ઞાનના લક્ષણને ઉર્ધ્વ કરીને અહીંયા જ્ઞાન પ્રધાન શૈલીથી જ્ઞાયકમાં લઈ જાય છે. એટલે લક્ષણ લક્ષની પરિભાષા અહીંયા વારંવાર 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 લક્ષ લક્ષણ લક્ષ લક્ષણ બતાવ્યા કરે છે. એને જ્ઞાન પ્રધાન શૈલી કહેવામાં આવે. જ્ઞાનને મુખ્ય કરીને બતાવવું એનું નામ જ્ઞાન પ્રધાન શૈલી છે. એની ચર્ચા અહીંયા આ બોલમાં સુંદર થઈ ગઈ. હવે થોડો ટાઈમ છે, આપણે વાંચી લઈ થોડુંક, 2-4 લીટી. જો આમાં એક પ્રશ્ન પાછો છે 8 નંબરનો, કે જો બંને એક સાથે જણાય છે તો પછી જ્ઞાન અને આત્માનો ભેદ તો નકામો ગયો. ઉપર આવ્યું ને કે બે એક સાથે જણાય છે કે પેલા જ્ઞાન જણાય છે ને પછી આત્મા જણાય છે, તો કે બંને સાથે જ જણાય છે. એટલે અહીંયા કહીએ કે જો બે એક સાથે જ જણાતા હોય, ગુરુદેવે આ પાડી કે બે એક સાથે જ જણાય છે, એટલે પાછો શ્રોતા પ્રશ્ન કરે છે જો બંને એક સાથે જણાય છે તો પછી જ્ઞાન ને આત્માનો ભેદ તો સાવ નકામો ગયો. તો ભાઈ જ્ઞાન ને આત્માનો ભેદ તમે શું કામ કરીને કયો છો? જો બે એક સાથે જ જણાતા હોય, બે એક જ હોય લક્ષ લક્ષણ, તો ભેદ પાડો છો શું કામ તમે? ભેદ પાડો માને સીધા એમ કહી દો ને અભેદ છે તો અમારું કામ પૂરું થઈ જાય. અમારે લક્ષણને ઓળખવું ને પછી લક્ષણ લક્ષમાં જાય ને પછી અનુભવ થાય ને, આટલું બધું લાંબુ 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 તમે કરશો તો શું થશે? તો ગુરુદેવને એકવાર પ્રશ્ન કર્યો, સમજ્યા? કે આટલી બધી લાંબી લાંબી વાતો, આટલું બધું અમારે સમજવું પડશે, કેટલા શાસ્ત્રો, 5 પરમાગમ, 5 પરમાગમમાં પછી પાછા કેટલા વિષયો, આ બધું અમે ક્યારે સમજશું? આમાંથી કાંઈક તમે ટૂંકો રસ્તો કરીને અમને બતાવી દો, સમજ્યા? ગુરુદેવને એવો પ્રશ્ન કર્યો શ્રોતાએ કે ટૂંકું કાંઈક કરીને બતાવો. ગુરુદેવે જવાબ આપ્યો કે ભાઈ તું છો ક્યારનો? તો કે હું તો અનાદિનો છું. તો કે અનાદિનો છો અને અનાદિનો ફરતો 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 અહીંયા આવી ગયો તું. હે, હવે અમે તો તારી પાસે ખાલી 45 વર્ષ જ લીધા છે, અને એમાં તું થાકી ગયો, અનાદિનો રખડતો રખડતો આવ્યો છો અહીંયા, અને આ 45 વર્ષ તમે તારા લીધા ને એમાં હજી તારે ટૂંકું જોઈ છે? આ ટૂંકું તો આપ્યું જ કરીને 45 વર્ષમાં, અનાદિનું જેટલું તારું પરિભ્રમણ થયું એમાં તને ક્યાંય એમ વિચાર નથી આવ્યો કે હું અનાદિનો માંડ માંડ તો અહીં પહોંચ્યો છું, હવે આમાં 45 વર્ષ ખાલી અમે તો ઉપદેશ આપ્યો એમાં હજી તારે ટૂંકું કરવું છે? કે એવું ટૂંકું ટૂંકું ટૂંક કરવા બેસીશ ને તો એ ટૂંકું તને ક્ષણિક સારું લાગશે, ક્ષણિક તને બહુ સારું લાગશે કે જો બસ આપણે આટલું જ કરવાનું છે, આટલા બધું આવી ગયું, બસ બસ આટલું ઘૂંટો આપણે, બીજું કાંઈ આમાં છે નહીં. જો તું એવી રીતે વિચારે ચડી જઈશ ને તો વિકલ્પની છલાંગ તારી ક્યાંય બહાર વહી જશે, કારણ કે એટલામાં તને સંતોષ નહીં થાય. એટલે અમે જે અડખા પડખા બતાવી છીએ, અમે જે વિસ્તાર કરી છીએ, અમે જે શૈલી અપનાવી છે, એ શૈલી પ્રમાણે તું વિચારધારાની કેળવણી કરજે. બહુ પછી એમ કે ટૂંકું 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 કરવા ગયો ને તો પછી એ કહેવાય એમ કે લાંબુ કરે એ લપસે, ટૂંકું કરે એ ટકે. સમજ્યા? લાંબુ કરે ને એ હંમેશા લપસે અને ટૂંકું કરે એ ટકી જાય. પણ જ્ઞાન લક્ષણ અને જ્ઞાયક એ ટૂંકું જ છે, પણ એ જ્ઞાન લક્ષણ એવું છે કે એમાં બધું પ્રતિભાસિત થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એને અહમ, ક્યાંક ને ક્યાંક મારાપણું, ક્યાંક ને ક્યાંક પોતાની વસ્તુ માની લઈએ, એવું બધું થયા કરે છે. પણ એનો ખરેખર સંક્ષિપ્ત જ્ઞાન ને જ્ઞાયક એટલું જ છે. એટલે તું આટલા વિસ્તારમાં એટલું ટૂંકું કરી લે, પણ અમારો વિસ્તાર છે એ ખાલી 45 વર્ષ સુધી જ અમે કર્યો છે. તારે અડખા પડખા તો એવી રીતે સમજવાનો પુરુષાર્થ તો કરવો પડશે. એમાંય જો તું એવી રીતે વિચાર કરીશ કે હવે કંઈક આમાં હાવ ટૂંકું થઈ જાય તો સારું, તો અમારું કામ પતી જાય, તો અમારે પછી આટલું બધું લાંબુ કાંઈ વિચારવાની જરૂર નથી એમ, તો ગુરુદેવે એમ કીધું કે ભાઈ 45 વર્ષ જ અમે લીધા છે, એટલે તું અમે કહી છીએ ને એ પ્રમાણે વિચારણા તારી કેળવણી કર તો તારું કલ્યાણ નિશ્ચિત છે. અને તને 45 વર્ષ નહીં લાગે અમે 45 વર્ષ કીધા એટલે, હે તારું કામ તો એક અંતર્મૃતમાં થાય એવું છે જો તું વિચારધારા સરખી કેળવણી કર તો. લાંબુ કાંઈ છે નહીં આમાં એમ કરીને આ બોલ છે એ આપણે પછી કાલે લેશું. આ જરા લાંબો બોલ છે અને બહુ સમજવા જેવો છે, કારણ કે આમાં લક્ષ લક્ષણની વાત ને ખૂબ સુંદર ચર્ચા છે આમાં, આ બોલમાં, આ 8 નંબરના બોલમાં. આવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીની જેટલી જેટલી સૂક્ષ્મ ચર્ચાઓ હોય એમાં સૂક્ષ્મ બોધના અભિલાષા હોય ને, અભિલાષી જીવો હોય ને, એણે એની તરફ પ્રયાણ કરવું જોઈએ. એની તરફ પ્રયાણ કરે ને તો ઓલા એમ કહે છે ને કે ભાઈ આપણે દાળ ભાત રોટલી તો રોજ ખાતા હોય, કોકવાર લાડવા ખાવા મળે તો પછી એ ખાઈ લેવાય એમ. એટલે બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ એ બ્રાહ્મણને કોઈ જમવાનું કહે ને ઘરે, 2-3 દિવસ સુધી તો પહેલા એ ઉપવાસ કરી લે, સમજાય? એ ખાય નહીં કાંઈ, સમજવા જેવી વાત છે. એ કાંઈ ખાય જ નહીં કે વાં જમવા જવાનું છે, વાં જમવા જવાનું છે, વાં જમવા જવાનું છે. સમજ્યા? એને ખબર હોય કે અહીંયા તો લાડવા ને ભજીયા ને પતરવેલિયા ને એવું બધું બનવાનું છે, એટલે એ 2-3 દિવસ તો બહુ ખાય નહીં ઘરે. સમજ્યા? પછી ખાવા જાય ને એટલે પહેલામાં પહેલા તો લાડવા ઉપર તરાપ મારે. સમજ્યા? જેવા લાડવા આવે ને 2-3 તો 1 મિનિટમાં ખાઈ જાય. પછી ઓલા કે આ પણ ભજીયા છે, આ પતરવેલિયા છે, આ શાક છે, આ પૂરી છે, કાંઈક તો ભોજનમાં તમે આ ચાખો તો ખરા. તો કે હમણાં ચાખું છું, તમે ચિંતા કરો, માં પાછા 2 લાડવા ચડાવી જાય. સમજ્યા? પછી શું કરે? પછી 1-2 ભજીયા ખાય. સમજ્યા? એ શું કામ ભજીયા ખાય ખબર છે? બીજા 4 ખાવા માટે લાડવા, મોઢું ભાંગી ન જાય ને. એટલે એમ જ્ઞાની એવા હોય કે જ્ઞાની છે ને એ લાડવા જ ખાધા કરતા હોય, પછી વિકલ્પાત્મક દશામાં આવે ને ત્યારે એ ભજીયા ખાય. એ શું કામ ભજીયા ખાય? લાડવો ખાવા માટે. આ એવી સ્થિતિ આપણી થવી જોઈએ ત્યારે ખરેખર આત્મા છે ને એ ખ્યાલમાં આવે. આવું સ્વરૂપ ગુરુદેવ બતાવી ગયા છે. નિર્વિકલ્પ દશાની કોઈ અચિંત્યતા એવી છે કે એને જ્યારે નિર્વિકલ્પ દશા આવે છે ને પછી વિકલ્પાત્મક દશામાં એને વિચાર એ જ ચાલે છે કે હું પાછો ક્યારે નિર્વિકલ્પ થાઓ. વિકલ્પમાં નિર્વિકલ્પતાનો વિકલ્પ ચાલે છે, બીજો કોઈ વિકલ્પ જ નથી ચાલતો. એવી સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે. આપણે ગુરુદેવને જોઈને તો આપણને ખ્યાલ આવે, ઘણા એ તો જોયા હોય, પ્રત્યક્ષ જોયા હોય, એને ખબર હોય ગુરુદેવની સ્થિતિ કેવી હતી, ગુરુદેવ કેવી રીતે, એની સ્થિતિ શું, એની ચર્યા શું, એ આહાર કેવી રીતે લેતા હોય, કેટલા બધા ભીન પડી ગયેલા હોય, કેટલો બધો વૈરાગ નીતરતો હોય, આહાર લે તો જાણે આહાર લેતા ન હોય એવું લાગે, દૂધ પીવે તો દૂધ પીતા ન હોય એવું લાગે, એવી સ્થિતિ પૂજ્ય ગુરુદેવશ્રીની જેને જોઈ હોય એને એમ ખ્યાલ આવે ખરેખર કે જ્ઞાનીનું પરિણમન કેવી રીતે ચાલતું હશે, આ ખરેખર જ્ઞાનીની મહત્વતા કેટલી છે, એની મહિમા કેટલી છે, એનો વૈભવ અંદરનો કેવો એને જોઈ લીધો હશે કે એકદમ ઉદાસ થઈ ગયા છે, બધાય પદાર્થોથી ઉદાસ, કોઈ ઘટના ઘટતી જ ન હોય જાણે, એને તો એવું જ લાગ્યા કરતું હોય, એવી એની ચર્યા હોય, એને આમ જોતા જ એમ લાગે આપણને કે કોઈ આ મહાપુરુષ છે, કોઈ આ વિભૂતિ છે, આમ દંડવત પ્રણામ કરતા જીવ થાકે નહીં આ જાય ત્યાં, એવી કોઈ સ્થિતિ આપણે ગુરુદેવની જોયેલી છે બધાએ, એકદમ વૈરાગ્ય નીતરતો હોય અને જ્ઞાનની રમઝટ ચાલતી હોય ને બહારમાં એકદમ વૈરાગ્ય દેખાતો હોય, એવી જ્ઞાન વૈરાગ્યની શક્તિ જ્ઞાનીને ખીલી નીકળે છે અંદરથી, એવું સ્વરૂપ હોય છે કે એને જાણ્યા કરે ને માયણા કરે ને અનુભવ્યા કરે ને વેદા કરે, એવી સ્થિતિમાં જ્ઞાની નિરંતર પરિણમતા હોય, નિરંતર પરિણમતા હોય, નિરંતર પરિણમતા હોય, એને એકલો એક અભેદ આત્મા જ દેખાય, બીજું કાંઈ દેખાતું જ ન હોય. ઓલા ઘોડાના ડાબલાનું દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ કે અહીંયા ઘોડાને છે ને ડાબલા બાંધી દઈએ, જૂના પ્રવચનોમાં બધું બહુ આવે, ઘોડાને ડાબલા બાંધીએ એટલે એ છે ને બીજે ક્યાંય જોવે જ નહીં, એ સીધું જ દેખાય એને, એમ આ જ્ઞાન છે ને એ જ્ઞાનનો ડાબલો અહીંયા થઈ જાય, જ્ઞાન ક્યાંય બહાર જાય જ નહીં, સીધું જ્ઞાયકમાં જ જાય, એવી સ્થિતિ થઈ જાય જ્ઞાનીની, એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જે સમજે એ જાણી માની અને મોક્ષ માર્ગમાં પ્રયાણ સર્વભવી જીવો કરે એવી મંગલ ભાવના.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું.